સદા સુખદાઈ સાક્ષાત નાથ નિરખ્યા છે, મચ્છત્રી કોણ ને વ્યોમનાથ નિરખ્યા છે, ભાનુ શકલસ ને સોમનાથ નિરખ્યા છે, ગોપદ સોતા ગણીએ સાધનાથ નિરખ્યા છે,
ગોપદ સોતા ગણીએ સાધનાથ નિરખ્યા છે,
સોળે ચિન્હ વિખ્યાત નાથ નિરખ્યા છે,
સોળે ચિન્હ વિખ્યાત નાથ નિરખ્યા છે.
આવી રીતે ભગવાનના ડાબા ચરણારવિંદમાં સાત ચિહ્નો છે. ભગવાનના ડાબા પગની પાનીમાં સુંદર મજાના મચ્છરનું ચિહ્ન છે. પાનીમાં આંગળીઓ તરફ પગતળમાં આગળ વધતા અદ્ભુત ત્રિકોણનું ચિહ્ન છે. પછી ઉર્ધ્વરેખાની લીટી આવે છે અને ત્યારબાદ ગોપદનું સુંદર ચિહ્ન છે. પછી ભગવાનના ચરણારવિંદમાં ધનુષ છે, ત્યાર પછી વ્યોમ, પછી અર્ધચંદ્ર અને પછી કળશ. આવી રીતે સાત ચિહ્નો ડાબા પગમાં છે. સાતેય ચિહ્નોને મહિમાથી ભગવાનનો ભક્ત જો ધ્યાનમાં ધરે તો ખરેખર એને ભગવાનની પ્રાપ્તિ થાય છે, એટલો બધો આ ચિહ્નનો અદભુત મહિમા છે. ભગવાનના ચરણારવિંદમાં મત્સ્ય છે, એનું જો ધ્યાન ધરે તો સંસાર સાગરમાં તરવાની કળા એ ભક્તને જરૂર આવડી જાય. ત્રિકોણનું ધ્યાન કરે તો ભગવાનના ભક્તને ત્રિગુણી માયા બાધ કરતી નથી, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ અને જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ અવસ્થાઓ એ બધાથી પર એ ભગવાનની મૂર્તિમાં જોડાઈ શકે છે. પરમાત્માના ચરણારવિંદમાં ગોપદનું ચિહ્ન છે. સંતો કહે છે કે ગોપદનું કોઈ ધ્યાન ધરે તો ગાયના પગલામાં જે પાણી છે, ગાયના પગના ખાડો ખાબોચું, એને માણસ જેમ ઉલંઘી જાય તરી જાય એમ આ સંસાર સાગરને એ ભક્ત તરી જાય છે. વળી ભગવાનના ચરણારવિંદમાં ધનુષ છે. આ ધનુષનું ચિહ્ન જો ભગવાનનો ભક્ત ધ્યાનમાં ધરે તો જેમ ધનુષ ધારીને જોઈને જંગલમાં હિંસક પ્રાણીઓ ત્રાસ પામીને નાશવા માંડે, એમ હૃદયમાં ધનુષ ધરનાર ધ્યાન ધરનાર માણસને જોઈને કામ ક્રોધ લોભાદિક શત્રુઓ પણ એના હૃદયમાંથી નાશવા માંડે છે, એને મૂકીને જતા રહે છે. ભગવાનના ચરણારવિંદમાં રહેલું અદભુત વ્યોમનું ચિહ્ન જે ભક્ત ધ્યાનમાં ધારે એ આકાશ જેવો નિર્લેપ બને છે. અર્થાત એને માયાની કોઈ પણ વસ્તુ લેપી શકતી નથી અને માયા પોતાના બંધનમાં રાખી શકતી નથી. વળી ભગવાનના ચરણારવિંદમાં અર્ધચંદ્ર છે. એ અર્ધચંદ્રનું ધ્યાન ધરે તો ખરેખર એ ભગવાનનો ભક્ત છે. એનામાં શીતળતા અને શાંતિ વ્યાપે છે અને ભગવાનની મૂર્તિનું સુખ આવે છે અને એના આધિ વ્યાધીની ઉપાધિ વગેરે જે તાપો છે એ બધા નાશ પામે છે. વળી ભગવાનના ચરણારવિંદમાં જે કળશ છે એ કળશનું ધ્યાન કરવામાં આવે તો સંતો એમ કહે છે કે એ ભક્તના જીવનનો કળશ ચડી જાય, એનું તમામ જીવન કાર્ય પૂરું થઈ જાય. મંદિર પૂરું થતા એને માથે જેમ કળશ ચડે એમ આની સારી જિંદગીની પ્રવૃત્તિ ઠેઠ શિખર પૂરું થતા કળશે પહોંચી ગઈ કહેતા એનો મોક્ષ થઈ જાય છે, એના બધા કામ પૂરા થાય છે. આવી રીતે 16 ચિહ્નો ભગવાનના પગમાં છે. નિષ્કુળાન સ્વામી કહે છે કે એ 16 ચિહ્નો મેં જોયા છે. ભગવાનના ધ્યાનનું અદભુત વર્ણન કરવામાં આવ્યું છે હરિસ્મૃતિમાં. ભગવાનની સ્મૃતિ કરાવે જે ગ્રંથ, એ ગ્રંથનું નામ હરિસ્મૃતિ છે. આ દુનિયામાં આપણને ભગવાનની સ્મૃતિ કરાવનારા માણસો નથી. ભગવાન ભૂલવાડે એવા જ્યાં હોય ને તમને ભટકાવાના, પણ ભગવાનની સ્મૃતિ કરાવે, ભગવાનની યાદ દેવડાવે, પરમાત્માને વિશે આપણા મનને જોડે એવા માણસો જગતમાં ઓછા છે. કાઢવા ક્યાંથી? સગાને ત્યાં જાઓ, ઘરે જાઓ, શેઠને ત્યાં જાઓ, કોઈને ત્યાં મહેમાન થાવ, પણ એ બધા તમને ભગવાન ભૂલવાડવા સિવાયનું કાંઈ ન શીખવાડે. ભગવાન ભૂલવાડે, ગમે તેમ કરીને તમે ભગવાન બોલો. અરે આજકાલ અમુક સંતો પાસે જાઓ ને તોય એ ભગવાન તમને ભૂલવાડે, હા ભગવાન યાદ ન કરાવે, ઉલટાનું તમને સંસાર યાદ કરાવડે. આ ઉલટાનું સામેથી પૂછવા માંડે, તમારે કેટલા દીકરા ને તમારે કેટલું આન આન આન. ભગવાનની બે વાતો કહેવાને બદલે જગતની ત્રણ વાતો કહે અને પાછી તમારા થકી થોડીક વાતો સાંભળે જાણે ખરા. એનો મતલબ એ થયો કે ભગવાન આપણે ભૂલવાના જ માર્ગમાં છીએ. ભગવાન યાદ રાખવા, ભગવાનને સતત સંભાળવા એ વાત રહસ્યમય છે, અતિશય ગૂઢ છે, મહાન વાત છે. પણ એ વાતનું મહાત્મ્ય આપણા હૃદયમાં ઉતર્યું ન હોય એટલે ભગવાન સંભાળવા એ વાતની આપણને ખબર ન પડે. આગળ સ્વામી કહે છે કે હું ભગવાનના સ્વરૂપનું વર્ણન કરું છું. ભગવદ ભક્ત ધ્યાન કરે
જમણે અંગુઠે નખમાય નાથ નિર્જાતે, જમણે અંગુઠે નખમાય નાથ નિર્જાતે, શોભે ઉર્ધરેખ એક ત્યાય નાથ નિર્જાતે, શોભે ઉર્ધરેખ એક ત્યાય નાથ નિર્જાતે, દેવ પાવલિયા પુનીત નાથ નિર્જાતે, દેવ પાવલિયા પુનીત નાથ નિર્જાતે, તોટે આંગળી જોઈ તે
કેટલું અદભુત વર્ણન કરે છે સ્વામી. જમણા પગના અંગૂઠામાં ભગવાન ના એક સુંદર મજાની રેખા છે, અદભુત ચિહ્ન છે. ભગવાનના ભક્તો એ રેખાનું ખૂબ ધ્યાન કરતા હોય છે. ભગવાનના ડાબા પગના તળામાં ઉર્ધ્વ રેખાની પાસે બે શામ ચિહ્ન છે, બે પાવલિયા પુનિત મહાપવિત્ર એ ચરણારવિંદ છે. આંગળિયું જોઈને અમારા ચિત્ત એમાં ચોટે છે, સંતો એમ કહે છે. એ આંગળીઓમાં અમારું હૃદય લાગી જાય છે. આંગળીઓ ઉપર ઝીણા ઝીણા રોમના ચિહ્નો છે, ઉપડતા અણિયાળા તેજસ્વી અદભુત ભગવાનના નખ છે. અને એ આંગળીઓ, એ નખ તેજસ્વી, અને એને જો ભક્તો ધ્યાનમાં ધારે તો ખરેખર બળભાગી બની જાય. જેવી અરુણ કમળની કળી એવી શોભે પગ આંગળી. ભગવાનના આંગળાને ઉપમા આપે છે કે જેવા અરુણ કમળની કળી લાલ કમળની પાંખડી હોય એવી ભગવાનની પગની આંગળીઓ શોભે છે. નખ શ્રેણી મણી સીમ, નખની શ્રેણી પંક્તિ જાણે મણિયો હોય એવું લાગે છે. કેવા નખ ઉપડતા ને રૂડા રમ્ય, ઉપડતા છે, રૂડા છે અને બહુ ગમી જાય એવા છે. અંગૂઠા આંગળીઓ અતિશય સારા છે, એને જોઈને ભક્ત હૃદયમાં ઉતારી લ્યો. નિષ્ફળાન સ્વામીની આજ્ઞા છે, હૃદયમાં ઉતારો. અંગૂઠા આંગળીઓ બહુ સારી, નાથની રેખા છે.
અંગૂઠા આંગળીઓ બહુ સારી,
જોઈ અંતર માલ્યો ઉતારી, નાથ નિરેખા છે.
જોઈ અંતર લેયો ઉતારી, નાથ નિરેખા
છે. જોઈ અંતર લ્યો ઉતારી, નાથ નિરેખા છે.
જોઈ અંતર લ્યો ઉતારી, નાથ નિરેખા છે.
જોઈ અંતર લ્યો હૃદયમાં ઉતારી લ્યો ભગવાનના સ્વરૂપને. આંગળી અંગૂઠા ઉપર ઝીણા ઝીણા રોમના સુંદર ચિહ્ન છે, ભલે બોલે છે, ફણા ભગવાનના અતિશય સારા છે. ભગવાનની ઘૂંટી બંને અતિશય રૂપાળી છે. ભગવાનના લાંક ગોળ રંગચોળ બે પાની, સ્વામી કે એની શોભા હું શું વર્ણવું. કાંડા કોમળ બે કહીએ, ઝંઘા જોઈને સુખ લઈએ. એક એક અંગનું અદભુત વર્ણન કરે છે ભગવાનના ભક્ત. યથા વર્ણન ધ્યાન કરે, પિંડી સરખી ને શું વાળી, નાથ નિરીખ્યા છે. નળી લાગે છે રૂપાળી, નાથ નિરીખ્યા છે. પગની પિંડીઓ પછી પગની નળીઓ ભગવાનનો ભક્ત ધ્યાનમાં ધારે. જોયા જેવા છે બે જાનું, ઘૂંટણ નામ ધામ શોભાનું. બે જાનું અદભુત શોભે છે, ઘૂંટણ પણ ભગવાનના અદભુત શોભી રહ્યા છે. ભગવાનનો ભક્ત એનું ધ્યાન ધરે. ડાબા જાનું પર ચિહ્ન જોઈ, મારું મન રહ્યું છે મોય. ઘૂંટણ થી ઉપરના ભાગને જાનું કહેવામાં આવે છે, અને એ પણ સાથળના બહારના ભાગને. ભગવાનનો ભક્ત એનું ધ્યાન કરે. એ જાનું ઉપર અદભુત ચિહ્ન છે, જમણા પગમાં એને ખાપાનું ચિહ્ન કહેવામાં આવે છે. ઘૂંટી ઉપર ભગવાન બેસતા હતા એ આસનના ઘસારાના ચિહ્ન છે. બે અંગૂઠા અને આંગળીની વચ્ચે, બે પગના અંગૂઠા અને આંગળીની વચ્ચે ચાખડીના ઘસારાના ચિહ્ન ભગવાનને હતા. નળી ઉપર, બંને પગની નળી ઉપર એક એક તિલ હતો, પરંતુ ડાબા પગમાં એ તિલની પાસે એક બીજો તિલ હતો, અને ઘૂંટણની બહારે એક અદભુત ચિહ્ન હતું. તો ભગવાનનો ભક્ત આ બધા તિલ ચિહ્નોને ધ્યાનમાં ધારે. ન આવડતા હોય તો તિલ સમિતિના સંત પાસેથી બેસી અને તિલ ચિહ્ન શીખી લે તો ધ્યાન ધરવામાં સુખ આવે. ઉરુ શોભે સુંદર સુવાળા, રંભા સ્તંભ સાથળ રૂપાળા. ભગવાનના ઉરુ એટલે જાનુની આગળના ભાગને ઉરુ કહેવામાં આવે છે અને પછી અંદરના ભાગને સાથળ કહેવામાં આવે છે. એ ઉરુ સુંદર સાથળ સુવાળા કેવા? તો કે રંભા સ્તંભ એટલે કેળના સાંભલા જેવા અતિશય રૂપાળા પરમાત્માના એ સાથળ ભગવાનનો ભક્ત ધ્યાનમાં ધરે. દુંદ ફાંદ દૃગે દેખી મારી ધન્ય કમાઈ લેખી. પરમાત્માની સુંદર મજાની નાભી, ભગવાનનું ઉદર ફાંદ, ભગવાનનો ભક્ત ધ્યાનમાં ધારે. નિષ્ણાંત સ્વામી કે છે કે મોટામાં મોટી કમાણી એને કહેવાય. મારી ધન્ય કમાઈ લેખી, હું એને મોટામાં મોટી કમાણી માનું છું. મહિમા સમજાય તો એના જેવી દુનિયામાં કોઈ જબરજસ્ત કમાણી નથી. માણસ ભગવાનને સંભાળવા રૂપ કમાણી કરતા નથી અને આ લોકની નાશવંત કમાણી ભેગી કરે છે. એ રળવું, પૈસા, ભોગ, સુખ, વ્યવહાર, મિત્ર, મંડળ, સગા સંબંધી, શારીરિક સુખો આ બધાને કમાણી માને છે. પણ એ બધી કમાણી અંતે જીવને પીડા કરનાર છે, રડાવનાર છે, દુઃખી ને ઉદ્વેગથી ભરી દેનાર છે. એક ભગવાનનું સ્વરૂપ છે, મહા અલૌકિક છે, અદભુત છે, આનંદદાયી ને મહાસુખનું ધામ છે. કોમળ કટી કહીએ કેવી, જોઈ અંતરમાં ધાર્યા જેવી. ભગવાનની કોમળ કેળ હૃદયમાં ધારવા જેવી છે. પહેરી વળ દેય પછેડી, સુંદર મજાની ભગવાને પછેડી પહેરી છે અને કેળે વળ દીધો છે પછેડીનો. મારું મન બાંધ્યાની બેડી, અને એ વળ દીધેલી પછેડી છે એ તો મારા મનને બાંધ્યાની બેડી છે. જેમ બેડીમાં માણસ બંધાઈ જાય એમ એ ભગવાનની પાતળી પર સુંદર વળ દીધેલી પછેડી પહેરેલી છે એ મારા મનને બાંધી દે છે, એમાં મારું મન પકડાઈ જાય છે એમ સ્વામી બોલે છે. આ સામાન્ય વાત નથી. આપણા મનમાં ભગવાનના સ્વરૂપનો મહિમા નહીં હોવાને કારણે આપણું મન એ ભગવાનના સ્વરૂપમાં નથી બંધાતું, નથી અટકતું, જગતના વિષયમાં બંધાય છે. પણ નિષ્ફળાન સ્વામી તો કહે છે કે મારું મન તો ભગવાનના સ્વરૂપમાં ડૂબી ગયું છે.
શોભે સુંદર શાંત ઘડિયાળ નો કાંટો શેખ ખસે નહીં, આવી પોઝિશન જો થાય તો સમજી લેવું કે ભગવાન અરે આપણે જરા હેત છે ને, જેને ભગવાન સાથે હેત હશે એને તો આ વર્ણન થતું છે. ત્યારે મૂર્તિ માંથી હેતના ધોધ રૂપ ફુવારા નીકળતા છે, મૂર્તિ માંથી સુખના ફુવારા, અને બીજાને તો ચેડ દુખતી હશે, બરડો ફાટતો હશે, માથું દુખતું હશે, એમ થતું છે કે સ્વામી બહેન કરે તો હા. આ મૂર્તિનું વર્ણન ભગવાનના પગ ને હાથને બધું હોય જ ને, હાથ પગ તો આપણે હોય. મૂર્ખા જે કાંઈ સમજ્યા નહીં, ભગવાનની મૂર્તિમાં કાંઈ સમજ્યા જ નહીં. ઘણા એવા સત્સંગમાં ઉભા વાકડા જેવા તો સમજવાની વાત ઘણા સમજ્યા હોય, પરિષદ ખાવા સમજે બોલું. મને એ વાતથી નવાઈ લાગે કે એવું ન પડે, પણ આ તો કહું ગુજરાતમાં પરિષદનું માધ્યમ બહુ 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 રસાસારી માણસ ખાવાનું ભાળે એટલે તમારે વાત જરા કેટલો સ્વાદ ભગવાનના સ્વરૂપમાં કેમ નથી આવતો, ભગવાનની મૂર્તિમાંથી કેટલું સુખ કેમ નથી આવતું, ત્યાં લગની કેમ નથી લાગતી, ઈશ્વર ધ્યાનમાં પ્રીતિ કેમ નથી થતી, એટલી ખાવામાં પ્રીતિ થાય છે. પેંડા ગાંઠિયા પતાસા આ જો જોવામાં આવે તો એમ થાય પ્રસાદ મળશે, અને બે પાંચ સભ્યો જ હોય ડબ્બો ભરીને પ્રસાદ હોય તો એ ખાલી કરીને બે પાંચ જણા થઈને એવા પ્રેમની પ્રસાદ. ત્યારે આપણને એમ થાય કે મૂર્તિની વાત આ પ્રસાદ પ્રેમીઓ સમજશે કે નહીં, હશું આવે એવી વાત તમે કહો તો એ તો જ્ઞાનની કથામાં એ વાત કરાય નહીં. હું આ તો મૂર્તિમાં ચિત્ત જીવનું ચોટે ક્યાંથી એટલે કહું છું. ચોકલેટના હિંડોળા કર્યા, હિંડોળા છોડ્યા, 3 કિલો 200 ગ્રામ ચોકલેટ હિંડોળા ઉપરથી ખવાઈ ગઈ બોલો. એટલે એમ લાગે છે કે ગુજરાતના હરિભક્તોને બહુ પ્રેમ ચોકલેટ ઉપર, પ્રસાદ ઉપર, ઊંધી ઉપર, ત્યાંથી રોકડી ગઈ અંદર મંદિરમાં પાછી ન આવી. 3 કિલો ચોકલેટ પાછા એવું નહીં છોકરા જ ખાય, એની બાઈ હોય તો ઉડી બી ખાય, એના પપ્પા અને એના મમ્મી બધા સીધું ચોકલેટ ખેંચી ઈંડોળામાં. અને કોઈ એમ કે આ ન ખવાય તો કે પ્રસાદ તો ખવાય જ, પણ આ હજી ભગવાનને ધરાવ્યો નહીં તો ભગવાન અડાડી જાય, અડાડીને બધું ઉપડે ગયું. અને કોઈનો છોકરો આવે એમ ખુડે કે આપણો જાણીતો છે એટલે તરત છીંથી હિંડોળામાંથી ચોકલેટ ખેંચી નાખે, લે હું નાખા, એ તો પ્રસાદ કહેવાય. ત્યારે આપણને એમ થાય કે આને ભાન કેદી આવશે, જ્ઞાન કેદી આવશે, અને આકા ક્યારે આવશે. કોઈ દિવસ પ્રસાદ હાથે એવી રીતે લઈને ખવાય, અને માણસ રસાસ્વાદમાં દુઃખ થશે. પછી આપણે મૂર્તિની વાતો કરીએ પણ આ જીવને વિચારે મૂર્તિ ધરે કે કઈ રીતે મૂર્તિ સમજાય કહો. સીધા એ ચોકલેટ ટીંગાળી નથી નગરી, એનું ધ્યાન થવા માંડે. એમણે 2-4 ચોકલેટો લાંબી મોટી પોળી ટીંગાળી હોય ને તો એકથી ધ્યાન ન થયો. ભાઈઓ કરતા ભાઈઓને પ્રસાદનો મહિમા બહુ છે, મને ખબર પડી ગઈ. બહેનોને તો બહુ માન્ય, એથી આ ભાદરવો ભગવાનના સ્વરૂપનું નહીં હોય તેવો મને અનુભવ થતો આવે છે. જેના જેવા સ્વભાવ છે ને બધા ઓળખાશે તો ખરા, ગેલા મોડા આજની કાંઈ કોને મહિમા શેનો છે, કેટલાને બુંદીનો મહિમા, કેટલાને ગાંઠિયાનો, કેટલાને ચોકલેટનો. અમારે સંત દાંત કહેતા હતા, સમજ્યા, સંતો કે ચોકલેટનો ફ્રૂટનો હિંડોળો હોય તો ત્યાંથી તોડી તોડીને ખાવા માંડે છે. આ થર્મોકોલની ગોળીઓનો છે, પરિષદમાંથી ખાઈ જાય થોડી થોડી તોડી, એને નહીં અટે. આ ચોકલેટ ચોંટાડી હતી એમ એ ગોળીઓ ચોંટાડી, એ પરિષદ નહીં થોડી થોડી લઈને ખાઈ જાય તો. રાખડીઓ બાંધી છે એ તોડીને ખાઈ જાય સાથમાં, પરિષદી કહેવાય. હવે આમાં મૂર્તિનું ધ્યાન કઈ રીતે આમને શીખવાડવું, ક્યારેક ક્યારેક તો મુશ્કેલી વાળો લાગે છે કે આ ધ્યાન આને કેમ ઉતરશે ગળે. જ્યાં એક કે ગંગનું ઝીણવટ ફરી વર્ણન કરવામાં આવે છે ઝીણી ઝીણી વાતે મૂકી નથી જો પોચે પાંચે આંગળીઓ સારી વેઠા વીરા ઉપર ભારી વેઢા ને વીરા કીધા વીરા બેન એના ભાઈ ને વીર કે નિષ્કળ સમિતિ બેઠા છે તો અમારા વીરા છે. આ સંતો ને ભગવાનના એક એક અંગમાં હેત કેટલું છે એ તમે વિચાર કરો તો તમારી કલ્પના ના. આપણને આ મહિલ કાંઈ કરો ખાવામાંથી હોવામાંથી ઊંચા એવા એટલી ઉંમરમાં અને કોઈ દી હરામ જો ભગવાનની વાતમાં બેઠા હોય કે સમજ્યા હોય તો ઘણા એમ કહેવા સ્વામી ફલાણો ઓઠું કહો અને ફલાણી વાત કરો અને સ્વામી ખૂબ ગપ્પા મારે બધા એમ કે વાહ વાહ કથા બહુ જામી હો. જો આ પછી ધ્યાન કરાવ્યું હોય ને વડા ફાટવા માંડે ઘણા એને એમ થતું છે કે અવારમાં ન આવતો ભૂપર પૂછ્યા. એક તમને વાત કરું મુશ્કેલી ની, આપણે જયારે ધ્યાન ભજન માં બેસીએ ને ત્યારે શરીર દુખવા માંડે તરત. તમે ઉભા થઈને કઈ સેવા કરો અમને આવડું આ કપડું આવી ક્યાંય બાંધવાનું હોય એટલા લાકડા ફોડવાના હોય તો તમને કાંઈ ના દુખે, પગ નો દુખે, માથું નો દુખે, વાહો નો દુખે, કશું નો દુખે. પણ ફલોટી વાળી તમને ધ્યાનમાં બેસાડો એટલે પહેલો જ ફોન પગ નો આવે ત્યાંથી અરજી આવે સીધી કે મને હવે દુખવા માંડ્યું છે. પછી બીજી અરજી બરડે ની આવે, ત્રીજી અરજી કેળ ની આવે, મને હવે બહુ તકલીફ છે, મુસીબત છે, ઉઠી જા ધ્યાન માંથી ઉભો થઈ જાય, ભજન માંથી ઉઠી જાય, બીજું કરવા માંડ તો મને કોઈ કાંઈ વાંધો નથી. પગ બરડો માથું બધા એમ કે તું બીજું કામ કર તો અમને કોઈ મુશ્કેલ નથી, પણ તું ધ્યાનમાં બેઠો એટલે અમને બધાને તકલીફ. એ આંખોથી લઈને એક એક ઇન્દ્રિયોને મનને બુદ્ધિને અંતકરણને બધાને તકલીફ. આ મુશ્કેલી છે. એનો અર્થ એ થયો કે એક જીવ સિવાય ઇન્દ્રિયો અંતકરણ દેહ સગા સંબંધી ગામ શહેર દેશ કોઈ પણ માણસને ભગવાનની મૂર્તિમાં હેત નથી, ભગવાનમાં પ્રેમ જ નથી એટલે બધું દુખે. પોતાની રસ વાળી વાત હોય તો એમાં આખી રાતમાં આનંદ ભરી જાગે, એમાં કશું દુખતું નથી. એમ જે એમાં જીવને રસ છે જયારે ભગવદ મૂર્તિમાં એને રસ ઉત્પન્ન થયો નથી. ભગવાનના સ્વરૂપમાં જો રસ મનાય, આનંદ મનાય, સુખ મનાય તો એમ છે આ કરે કે હરિસ્મૃતિ ને ગાયા જ કરવી સરળ, ખરી મજા તો આમાં છે, નહીતર નથી ગાઈ શકાતું, તકલીફ રહે. પણ મને એમ લાગે છે ગામના છાવણી ઉપર છાવણી કરશું તો થોડે થોડે ખરી પડશે. જોઈએ આ છાવણી ખોટમાં ન જાય બીજી કરશું, થોડુંક એ વિચારવું પડે. એવું તસો તેર છે
નિર્ખા છે ગોપાળા Thank you.
सर कर चलियो नाथ निर्ख्याते सारी शोके छे बे बोलियो नाथ निर्ख्याते सारी शोके छे बे बोलियो नाथ निर्ख्याते नकुटी नहीं रे नीरखी नाथ काम कमान सरखी नाथ निरख्याते अलवच्चे रे खानूरी नाथ निरख्याते तनी छे मूरी नाथ निरख्याते हमारी मीत तनी छे मूरी नाथ निरख्याते मोटे भागे भरु भाल नाथ निरख्याते मोटे भागे भरु भाल नाथ निरख्याते जोई लमना छोनी हाल नाथ निरख्याते नरवट जोई मन लो भानु नाथ निरख्याते
नरवट जोई मन भानु नाथ निरख्याते
जानदोय लगिन नो नानु नाथ निरख्याते कारु रूपारु ते नाथ निरख्याते शिखा पर बलिहारी नाथ निरख्याते
शिखा पर बलिहारी नाथ निरख्याते
मूर्ति मीराथ मारी नाथ निरख्याते
मूर्ति मीराथ मारी नाथ निरख्याते
चिंतवी धरु धीर नाथ निरख्याते पुष्ट अंगो अंग सुंदर नाथ निरख्याते
पुष्ट अंगो अंग सुंदर
नाथ निरख्याते मूर्ति मर्मि मन हर
मन भर
नाथ निरख्याते Thank you.
તો આવી રીતે ભગવાનની મૂર્તિનું ધ્યાન ભગવાનના ભક્તો કરે.
સહજાનંદ સ્વામી મહારાજ.